प्रार्थना करिए। सर्वशक्ति हम मानेश्वर पिता अमे तारी कृपा मांगे छे, तारू पराक्रम मांगे छे, अने जे वचनों मारे कहेवाना छे ते तारा तरफथी होय एवो कृपा करीने तू थवा दीजे। प्रभु तारा नाम मांगू छू, आमेन आमेन। જ્યારે આ વિજયવંત પ્રવેશ યરુસાલેમમાં પ્રભુ કરે છે ત્યારે આ વિજયવંત પ્રવેશમાં જે સૌથી પહેલી વાત આપણે જોઈએ છીએ એ તો ત્યાં આગળ કે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના બે શિષ્યોને મોકલે છે અને કહે છે કે મેં તમે ગામમાં પહેસતા જ તમને એક એક છે ગધેડી અને તેની સાથે બાંધેલી તેનું બચ્ચું તમને મળશે, એ છોડીને લાવો અને ગો, કોઈ તમને પૂછે તો તમે કહેજો કે પ્રભુને તેનો ખપ છે। આજે સવારે હું મારું ડિવોશન વાંચતો હતો અને ત્યાં આગળ પ્રભુના સેવક આપણને લખે છે કે વિજયવંત પ્રભુ યરુસાલેમમાં પ્રવેશ કરે છે, રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ અને દેવનો એકાકી જડિત દીકરો। આ એક જ પ્રસંગ એની જીવનમાં આવ્યો છે કે જે વખતે તેને માન મળવાનું છે, તેને મહિમા મળવાનો છે, ત્યારે એ એક ગધેડાનો ઉપયોગ કરે છે। પોતાનો રાજવી જે સમય આવ્યો છે એ સમય પોકારવાને માટે એક કહે છે કે જે પ્રાણીઓ છે એનામાં સૌથી હલકું પાણી જો કરીએ તો એક ગધેડું છે તેનો તે ઉપયોગ કરે છે। અને પાછળથી લખતા એ જણાવે છે કે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કે આપણા જેવા નખામાં ગરીબ વિષાદ વગરના લોકોને તેણે પસંદ કર્યા છે, એટલા સારું કે આપણે તેની સુવાર્તા બીજાને આપીએ। અને પ્રભુ કહે છે કે મારે તમારી જરૂર છે, પ્રભુ તમને અને મને બહુ ચાહે છે અને ખાસ કરીને તેણે આપણને પસંદ કર્યા છે। કહે છે જ્યારે આપણે જોઈએ છીએ આપણે જ્યારે જોઈએ છીએ કે પ્રભુનો સેવક જ્યારે કહે છે કે પ્રભુનો આ જે બાળકો છે જે કામ વગરના છે તેમને પ્રભુ પસંદ કરે છે અને એ પસંદગી પ્રભુએ જે કરી છે ત્યારે આપણે તેનો આભાર માનીએ છીએ। તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યાં બેસેની અને બેકતબા છે એ જૈતુન ફાળની પાછળના ઢોળાવમાં છે, ત્યાંથી પ્રભુ ત્યાં ગાડી આ ગધેડાની પર સવાર કરે છે અને સવાર કરીને એ જૈતુન ફાળ પર આવે છે અને જૈતુન ફાળના ઢોળાવ સુધી તે આ પોતાની સવારી ચાલુ રાખે છે। અને આ સવારીની અંદર કહે છે કે ત્યાં આગળ જુદી જુદી પ્રકારના છોકરાઓ ત્યાં હતા, ત્યાં આગળ કહે છે લાજરસ હતો, તેની બહેનો માર્થા અને મરિયમ હતી, અને ત્યાં આગળ કદાચ છે ને સિમોન ખોડિયો કે જેને ખોડ મટાડી દેવામાં આવ્યો હતો એ હતો, સાયરસ હતો તેની દીકરી હતી, લોહિયાવાળી સ્ત્રી કે જેને લોહીવા મટાડ્યો હતો તે હતી। પણ આ બધા જ કરતાં જે સૌથી મોટી વાત હું જોઉં છું તે તો કહે છે આ પ્રમાણે છે કે ત્યાં આગળ ફરોશીઓ અને શાસ્ત્રીઓ એકબીજાને કહે છે કે જુઓ આખી દુનિયા તેની પાછળ જાય છે અને તમારું કંઈ જ વળતું નથી, આખી દુનિયા તેની પાછળ જાય છે અને તમારું કંઈ જ વળતું નથી। કારણ કે આ દિવસો એવા હતા કે યરુસાલેમમાં આ પાસ્કાનું પર્વ ઉજવવાનું હતું અને કહે છે કે નહીં નહીં તો 50,000 થી 60,000ની મેદી ત્યાં હશે। અને આ મેદની અંદર જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ બોલાવે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જ્યારે જે જે ખાર કરે છે ત્યારે કહે છે ત્યાં આગળ તેઓ ત્યાં આગળ ખજૂરીની ડાળીઓ લાવે છે, ત્યાં આગળ જૈતુના ઝાડ નાખે છે, પોતાના કપડાં કહે છે આ ગધેડીના રસ્તામાં નાખે છે અને ત્યાં આગળ તેઓ પ્રભુને માન આપે છે અને ત્યાં આગળ કહે છે કે પ્રભુને નામે જે આવે છે તેને હોશાના। ચાંગડિયા કહે છે શિવણની દીકરી એમ કે જો તારો રાજા તારી પાસે આવે છે તે નમ્ર છે ગધેડા પર હા ખોલા પર એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને આવે છે અને આ લોકો ત્યાં ગાડી જ્યારે પુકાર કરતા હતા ત્યારે ફરોશીઓ અને શિષ્યો તેમને ધમકાવે છે કે છે તારા શિષ્યોને કહે કે આ જે પોકારો કરે છે એ પોકારો બંધ કરે ત્યારે કહે છે ઈસુ તેઓને કહે છે કે જો તેઓ બંધ થશે તો આ પથરા તે ગાળી પોકારી ઉઠશે અને આ પ્રભુના વચનો સાંભળી અને ફરોશીઓ અને શાસ્ત્રીઓ કહે છે ત્યાં ગાળી બહુ જ નાસીપાસ થયા અને જે વચન પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હોશાનાનો પુકાર કરો આપણે 88મું ગીત કહીશું અને તે દરમિયાન આપણે આપણા ગીત નંબર 88 અને તે દરમિયાન આપણે આપણા ખજૂરની ડાળીઓ હલાવીને પ્રભુને માન આપીશું અને બાળકો પણ ત્યાં આગળ પ્રવેશ કરશે.
તમ સુંદરી વર રાજા આવે જો વૈભવી સારી વછેરે ભીરાજી નમ્ર વિભાજી નગડી જય જય ઈસુ રાજાને
પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન ફક્ત 33 વર્ષનું હતું અને આ 33 વર્ષના જીવનમાં પ્રભુએ જે કામ કર્યા એ ફક્ત 3 જ વર્ષ કર્યા. 3 કરતાં ઓછા વર્ષોમાં પ્રભુએ મહાન કામ કર્યું અને આટલું બધું માન આપ્યું. તમે જુઓ તો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે એક ભાઈ આવે છે અને કહે છે કે હું તારી પાછળ આવવા માગું છું, ત્યારે પ્રભુ એને કહે છે કે લોકડાને દળ છે અને આકાશના પક્ષીઓને માળા છે, પણ માણસના દીકરાને માથું ટેકવાનું સ્થાન નથી. આ જે ઘરબાર વગરનો પ્રભુનો એકનો એક પુત્ર હતો એને આજે શા માટે આટલું માન આપવામાં આવે છે? તો તમે જુઓ કે જ્યારે પ્રભુ જ્યારે છેલ્લા સમયમાં જ્યારે ઉપદેશ કરે છે અને ગ્રીક લોકો આવે છે અને એના શિષ્યોને કહે છે કે મારે ઈસુને મળવું છે, ત્યારે એ કહે છે કે મારો અને બાપને મહિમા આપવાનો સમય આવી ગયો છે. આ મહિમાનો સમય એ તો વિજયવંત યરુસાલેમમાં પ્રવેશનો હતો અને એ દિવસે એટલા જ માટે પ્રભુને આ માન અને મહિમા મળે છે. અને આપણે જોઈએ છીએ કે પ્રભુને જે માન અને મહિમા આપણે આપીએ છીએ એ ફક્ત એવું ન બની શકે કે તમે આ વિજયવંત પ્રવેશને દિવસે હોસાના 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 પુકાર કરો અને ગુડ ફ્રાઈડે દિવસ આવે અને ત્યારે કહે છે કે તેને વધસ્તંભે જડો અને વધસ્તંભે જડો, એ જાતની સ્થિતિ હોવી ન જોઈએ. અને એ સ્થિતિ ક્યારે ન આવે કે જ્યારે આપણે સંપૂર્ણ રીતે આપણા જીવનો પ્રભુને આપીએ તો જ એ બની શકે એમ છે. આ વિજયવંત પ્રવેશની સાથે સાથે જો આપણે જઈએ તો બીજી એક વાત આપણને જોવા મળે છે અને એ તો એ છે કે પ્રભુ ત્યાં આગળ કહે છે આંસુ સારે છે. પ્રભુ કહે છે આ યરુસાલમને જોઈને કહે છે ત્યાં આગળ આંસુ સારે છે અને ત્યાં આગળ તમે જૈતુના ફાળથી નીચે ઉતરો ત્યાં આગળ એક દેવળ બનાવવામાં આવ્યું છે, ટેમ્પલ ઓફ ટીયર્સ અથવા આંસુનું મંદિર, એ જગ્યાએ ત્યાં પ્રભુ આવે છે અને ત્યાંથી એને યરુસાલેમ દેખાય છે. અને જ્યારે યરુસાલેમ તરફ નજર કરે છે ત્યારે એ યરુસાલેમને જોઈને બહુ જ નિશાસા નાખે છે. અને એ નિશાસા નાખતા ત્યાં કહે છે કે જ્યારે એ કહે છે કે ઓ યરુસાલેમ યરુસાલેમ, પ્રબોધકોને મારી નાખનાર અને તારી પાસે મોકલનારને પથ્થરે મારનાર, જેમ મરઘી પોતાના બચ્ચાને એકઠા કરવા માગે છે તેમ મેં કેટલી વાર તારા છોકરાને એકઠા કરવા ચાહ્યું પણ તે એ માન્યું નહીં. અને ત્યાં આગળ તમે જુઓ તો 19મો અધ્યાય લૂકનો અને તેને 41 કલમ અને 44 કલમ સુધી આ પ્રમાણે જોઈએ છીએ, તે પાસે આવ્યો ત્યારે શહેરને જોઈને તેણે માટે રડીને કહ્યું, જો હા તે તારી શાંતિને લગતા જે વાના છે એ આજે જાણ્યા હોત તો કેવું સારું, પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રખાયેલા છે, કેમ કે તારા પર એવા દિવસો આવી પડશે કે જ્યારે તારા વૈરીઓ તારી સામા પાળ બાંધશે અને ઘેરો ઘાલીને ચારે તરફ તને સંકળાવશે. તેઓ તને તથા તારા વસતા છોકરાને જમીન પર પછાડી નાખશે અને તેઓ તારામાં એક પથ્થર બીજા પથ્થર પર રહેવા દેશે નહીં, કેમ કે તારી કૃપા દ્રષ્ટિનો સમય તે જાણ્યો નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ મહાન દિવસને દિવસે આંખમાંથી આંસુ પડે છે. આ બીજી વાર પ્રભુ રડે છે. પહેલી વાર એ લાજરસની કબર આગળ રડ્યા અને આ બીજી વાર એ ત્યાં આગળ પ્રભુ રડે છે. અને જો તમે દાનિયેલનું પુસ્તક અને 9મો અધ્યાય જુઓ અને ત્યાં આગળ જે વાત લખવામાં આવી છે અને ગાબ્રિયલ દૂત આવી અને એનો ઉલ્લેખ દાનિયેલને કરે છે, ત્યારે કહે છે એ આ પ્રમાણે કહે છે કે જ્યારે મંદિરનું સમારકામ થશે ત્યાર પછી 443 વર્ષ પછી આ યરુસાલેમનો નાશ થશે અને તે દિવસો જો તમે ગણો તો 483 ટાઈમ 360 તો કે છે 1,73,880 દિવસ થાય છે. આ મારી કેલ્ક્યુલેશન નથી, પણ જે જણે લખ્યું છે સર રોબર્ટ એલેક્ઝાન્ડર એ સ્કોટલેન્ડ યાર્ડનો એક વડો હતો અને તેણે એક બુક લખી છે પ્રિન્સ ઇઝ કમિંગ, અને એની અંદર આ લખ્યું છે અને કહે છે આ 1,73,880 દિવસ એ દિવસે આવે છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એનો વિજયવંત પ્રવેશ કરે છે. અને ત્યાર પછી તમે જો હિસ્ટ્રી વાંચો તો કહે છે કે યરુસાલેમમાં કહે છે રોમનોએ ત્યાં આગળ સત્યાનાશ વાળી દીધો, ત્યાં આગળ બાળકો અને છોકરા અને છોડીઓ અને માણસોને મારી નાખ્યા, અને કહે છે જે સુલેમાનનું મંદિર હતું એ સુલેમાનના મંદિરને કહે છે તેમણે આગ લગાવી, અને તેમણે આગ લગાવીને કહે છે એટલી બધી આગ લાગી કે જે સોનું હતું એના ગુરુત પર એ કહે છે ઓગળી ગયું. અને જ્યારે રોમન સિપાહીઓએ જોયું કે સોનું એ ઈંટોની અંદર છેલ્યું છે ત્યારે કહે છે ઈંટો એમણે ખાડી અને કહે છે સોનું ભેગું કર્યું. એ પ્રમાણે પ્રભુની જે વાત હતી એ વાત સત્ય થાય છે કે એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેવામાં આવશે નહીં. અને આ તો ઈસવીસન 66ની અંદર આ બનાવ બન્યો જ્યારે યરુસલેમનો નાશ કરવામાં આવ્યો. અને આ તો પ્રભુની જે વાત આપણે જોઈએ છીએ એ આપણે ટાંગાળી ખરી પડે છે, કારણ કે જે વચન જે ભવિષ્ય વચન દાનિયેલને થયું હતું એ તે દિવસે વિજયવંત પ્રવેશને દિવસે ત્યાં આગળ પ્રભુ તે દિવસે પૂરું કરે છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ત્યાં આગળ મંદિરનું શુદ્ધિકરણ કરે છે, પણ જો તમે માર્કની લખેલી સુવાર્તા વાંચો તો કહે છે તે દિવસે નથી કર્યું, જે દિવસે તેણે પ્રવેશ કર્યો તે દિવસે નથી કર્યું. કહે છે કે તેણે પ્રવેશ કર્યો તે દિવસે એ મંદિરમાં ગયો અને મંદિરમાં જોયું કે મંદિરમાં શું ચાલે છે, અને પાછો કહે છે બેથેની ગયો અને આખી રાત એણે પ્રાર્થનામાં ગાળી હશે, કારણ કે સવારે કહે છે કે એણે બ્રેકફાસ્ટ લીધો વગર એ ફરીથી યરુસાલેમ તરફ પ્રવેશ કરે છે. અને ત્યાં આગળ જે જૈતુનનું ઝાડ જોવે છે અને એની પર પાંદડા છે પણ ફળ નથી, અને એને સાપ દે છે કારણ કે ભૂખ્યો હતો, એને બ્રેકફાસ્ટ કર્યો નહીં હોય અને ભૂખ્યો હશે. આ જૈતુનની જે ઝાડ છે તે તો યરુસાલેમને ઇસ્રાયલને માટે આ ઝાડની સરખામણી કરવામાં આવી છે, પણ આપણે આજે એના વિશે કંઈ જોવાના નથી. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે આ મંદિરની અંદર આવે છે, અને મંદિરની અંદર જ્યારે આવે છે ત્યારે જુએ છે કે ત્યાં આગળ કબૂતરો છે, ત્યાં આગળ ઘેટા છે, ત્યાં બકરા છે, ત્યાં આગળ નાણાવટીઓ છે, અને પ્રભુ ત્યાં આગળ જુએ છે. અને ત્યાં આગળ જો તમે હિસ્ટ્રી વાંચો તો ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે ત્યાં આગળ જે નાણાંનો વેપાર થતો હતો એ કહે છે કોઈ પણ માણસ ત્યાં આગળ આ પાસકાના દિવસે આવે, એણે પોતાનું સુંદર ઘેટું તૈયાર કર્યું હોય અને તૈયાર કરીને ત્યાં લઈને આવે, અને ત્યાં આગળ કહે છે આ જે મંદિરના જે સેવકો છે એને તપાસે અને એને નાલાયક કરે, એટલે કહે છે કે એને પાછું જવું પડે અને બહારથી એ ખરીદવું પડે, અને કહે છે એ ખરીદવા માટે એની પાસે જે મંદિરનું નાણું છે એ લેવું પડે, અને મંદિરનું નાણી કહે છે એને એટલા બધા મોંઘા ભાવે લોકો આપતા હતા કે એની કોઈ કિંમત નહીં. એવું કેલ્ક્યુલેશન કરવામાં આવ્યું છે કે તે ઘડીએ કાયાફાસ અને એમનો આ નાણાં વટાવામાંથી 3 મિલિયન ડોલર્સનું તે વખતે કહે છે તેઓ ત્યાં આગળ દર વર્ષે ત્યાંથી મેળવતા હતા. અને આવો જે ધંધો ચાલતો હતો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આગળ તેમને કહે છે કે મારું ઘર એ પ્રાર્થનાનું ઘર કહેવાશે, મારું ઘર એ પ્રાર્થનાનું ઘર કહેવાશે. તમે જોવો તો યશાયાનું પુસ્તક તેનો 56મો અધ્યાય અને 7મી કલમ જો કોઈ વાંચે, યશાયા 56 7મી કલમ
તમને તો હું મારા પવિત્ર કરો તરાણીશ અને મારા પ્રાર્થનાના મંદિરમાં તમને આશીર્વાદિત કરીશ, એમના દાન અર્પણો તથા તેમના યજ્ઞો મારી વેદી પર માન્ય થશે.
અને આ પ્રાર્થનાનું ઘર હતું એ તો તમે જુઓ તો પહેલો રાજા અને તેનો 8મો અધ્યાય એ તમે આ વાંચો તો બધી એની પ્રાર્થનાઓ છે. અને પણ એમાં જે મને પસંદ પડી તે આ છે કે જ્યારે તારા ઇસ્રાયેલ લોક તારી વિરુદ્ધ પાપ કર્યાને લીધે શત્રુના હાથે મારા જાય, પણ જો તેઓ તારી ભણી પાછા ફરે તો તારું નામ કબૂલ કરે ને તારા મંદિરમાં તારી પ્રાર્થના તથા યાચના કરે તો તું આકાશમાંથી સાંભળીને તારા લોક ઇસ્રાયેલના પાપની ક્ષમા કરજે. ફક્ત પાપ મૂકીને જો તેઓ પ્રાર્થના કરીએ તો સુલેમાન કહે છે કે તું તેમને માફ કરજે. અને પ્રભુ બહુ અજાબ રીતે એનો જવાબ ત્યાં આગળ આપે છે. અને એ તો ત્યાં આગળ તમે જુઓ તો પહેલો રાજા અને તેનો 14મો અધ્યાય કાળમુક્તા 7મો અધ્યાય અને 14મી કલમ. બીજો કાળવૃત્તાંત તેનો 7મો અધ્યાય અને 14મી કલમમાં આ પ્રમાણે કહે છે, પ્રભુ એ સુલેમાનની પ્રાર્થનાને ત્યાં આગળ જવાબ આપે છે. જ્યારે જો મારા લોક જો મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે તો પોતાના દુષ્ટ માર્ગો છોડી દેશે તો હું આકાશમાંથી સાંભળીને તેઓના પાપ માફ કરીશ અને તેઓના દેશને સાજો કરીશ અને આ સ્થળે કરેલી પ્રાર્થના તરફ મારી આંખો ઉઘાડી રહેશે અને મારા કાન ચકુર રહેશે અને મારું નામ અહીં સદાકાળ રહે માટે મેં આ મંદિરને પસંદ કરીને તેને પવિત્ર કર્યું છે. દાનિયલ જ્યારે પ્રાર્થના કરતો હતો ત્યારે બંદીવાસમાં હતો બેબિલોનની અંદર, ત્યારે કહે છે એ યરુસાલેમના મંદિર તરફ પોતાની બારી ખુલ્લી મૂકી અને પ્રાર્થના કરતો હતો, કારણ કે એ તો ઈશ્વરે પ્રાર્થનાનું ત્યાં ગાડી એ સ્થળ જાહેર કર્યું હતું. પણ કહે છે આજે તો કહે છે એને ચોરોનું કોતરો બનાવી દીધું છે. તમે યરમિયાનો 7મો અધ્યાય અને 11મી કલમ જુઓ. યરમિયાનું પુસ્તક તેનો 7મો અધ્યાય અને તેની 11મી કલમમાં આ પ્રમાણે કહે છે કે લૂંટારાની ગુફા થઈ ગઈ છે, જો મેં હા મેં ફંડે એ દીઠું છે, એમ યહોવા કહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાપ અને પવિત્ર આત્મા એક હતા એ જૂના કરારમાં ત્યાં આગળ સાબિત કરે છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આવીને જુએ છે અને આ જે ખાળો વેફાર થતો હતો ત્યાં આગળ એ પ્રભુ તેની સાક્ષી તરીકે પૂરે છે. બીજી વાત ત્યાં આગળ તમે જોવા માગો તો ત્યાં આગળ છે કે કહે છે ત્યાં આગળ લંગડા અને આંધળા મંદિરમાં આવતા હતા. તમે જો બરાબર જૂના કરારનો અભ્યાસ કરો તો આંધળા હોવું લંગડા હોવું એ તો ઈશ્વરનો કોપ છે અને આવા લોકો મંદિરની અંદર આવી શકે નહીં. તો કેવી રીતે મંદિરમાં આવ્યા? અને જો આ મંદિરમાં આવ્યા હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિરુદ્ધ કોઈ પણ કારણ તેને મારી નાખવાનું એમને મળી આવત, કારણ કે એણે આ કોપી લોકોને અંદર દાખલ કર્યા છે. પણ ત્યાં શું થયું કે જ્યારે આંધળા અને લંગડા ત્યાં આવતા હતા ત્યારે પ્રભુ એમને સાજા કરતા હતા અને એમની પાસે કોઈ કારણ રહેતું નહોતું. એમની પાસે કોઈ એવું કારણ રહેતું નહોતું કે લંગડો અને આંધળો એ મંદિરમાં દાખલ થયો છે. અને આ તો પ્રભુની કૃપા હતી. અને ત્યાં આગળ કહે છે કે તમે જુઓ તો ત્યાં આગળ બાળકો અને જે આંધળા અને લુંગડા અને જે લોકો ત્યાં આગળ હતા એ પ્રભુની સ્તુતિ કરતા હતા અને ત્યાં આગળ હોસાના હોસાના કરીને પુકારતા હતા. અને ત્યાં આગળ ફરસ્યો ફરીથી એની પાસે આવીને કહે છે કે આ બાળકોને તું ચૂપ કર, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ બહુ જ અજાયબ જેવો જવાબ આપે છે, અને તો ગીતશાસ્ત્ર 8:2 ની અંદર તમને મળી આવે છે. ગીતશાસ્ત્ર 8:2માં આ પ્રમાણે કહે છે, તારા શત્રુને લીધે તે બાળકોને તથા ધામડાને મળે તારું બળ પ્રગટ કર્યું છે. બાળકો આંધળા લંગડા લૂલા એવો પ્રભુની સ્તુતિ કરતા હતા, કારણ કે એ બહુ જ યોગ્ય હતું. અને આપણો પ્રભુ એ કહે છે, યરુશલેમને ત્યાં આગળ દોષિત ઠરાવે છે કે તમને તમારી કૃપાનો જે સમય છે તે તમે જાણ્યો નહીં, એના લીધે તમને આ મુશ્કેલી પડે છે. અને આજે જે ઈસરાયલને મુશ્કેલી પડે છે એટલા માટે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીના માટે જ્યારે એને પૂછવામાં આવ્યું ત્યારે ત્યાં કહેવામાં આવ્યું કે એનું લોહી અમારા અને અમારા બાળકોને માથે. અને આજે એ જે સોગને એમણે ખાધા છે એ ઈસરાયલને માટે એ પુષ્કળ દુઃખદાયક બની રહેલા છે. બીજો કોરિન્થી 7:17 મિકલમાં તમે જુઓ તો કહે છે, આપણે દેવનું મંદિર છીએ. સુલેમાન રાજાનું મંદિર ત્યાં છે, યહૂદિયાએ તેને સ્મરણ કર્યું, પણ તમે અને હું એ દેવનું મંદિર છીએ. શું આ મંદિરમાં એવું છે કે જ્યાં આગળ આ પ્રમાણે છોરોનું કોતર બની ગયું હોય, ત્યાં આગળ પ્રભુના નામને બદલે પ્રાર્થનાને બદલે ત્યાં આગળ ફક્ત સ્વાર્થ ચાલતો હોય? તો આજે તમારી પાસે સમય છે. હું આપણી મંડળીને માટે ગૌરવ લઉં છું કે આપણા મંડળીના ભાઈ બહેનો એ પ્રાર્થનાવાદી છે. ઘણીવાર હું જયંતિભાઈને ત્યાં પ્રાર્થના કરું અને ત્યાં આગળ મને જવાબ માંગણી મળે છે કે પ્રાર્થનામાં છે. હું નાની બહેનને ત્યાં પ્રાર્થના કરું તો ત્યાં આગળ કહે છે મેં પ્રાર્થના કરીએ છીએ. હું ઓલિવરભાઈને ત્યાં વાત કરું તો કહે છે મેં પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થનાવાદી આ મંડળીના ભાઈ અને બહેનો એ કહે છે એમનું જે મંદિર છે એ તો દેવનું મંદિર, તેની પ્રાર્થનાને માટે તેમણે રાખેલું છે. પણ આપણે જેઓએ હજુ આ કર્યું નથી તેને માટે આ એક મહાન દિવસ કે જે દિવસે પ્રભુએ આ મંદિરમાં વિજયવંત પ્રવેશ કર્યો, મંદિરને શુદ્ધ કર્યું, આંધળાને આંખો આપી, લંગડાને કૂદતા કર્યા, એ તમને અને મને પણ એ કરવા માટે શક્તિશાળી છે. ફક્ત આપણે તેની પાસે જઈને આપણા પાપની કબૂલાત કરીએ. પ્રભુ હું પાપી છું, મુજ પાપી પર દયા કર. અને પ્રભુની દયા એ હંમેશા તમારા અને મારા માટે એ વહેતી રહેશે. અને આ દયાને માટે આપણે પ્રભુનો ખાસ આભાર માનીએ છીએ. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો.